વચનામૃત ગઢડા છેલ્લાનું 26મું ભગવાનની પેઠે સેવા કરવા યોગ્ય સંતના લક્ષણ. દેશ કાળાદિકે સત્સંગ બહાર જવા છતાં પંચવિષય બંધન ન કરી શકે તેવા પુરુષના લક્ષણ. સંવત 1885ના કાર્તિક સુધી એકાદશીને દિવસ સ્વામી શ્રી સહજાનંદજી મહારાજ શ્રી ગઢડા મધ્યે દાદા ખાચરના દરબારમાં શ્રી ગોપીનાથજીના મંદિરને વિશે વિરાજમાન હતા ને સર્વે શ્વેત વસ્ત્ર ધારણ કર્યા હતા ને પોતાના મુખારવિંદની આગળ પરમહંસ તથા દેશ દેશના હરિભક્તની સભા ભરાઈને બેઠી હતી. પછી શ્રીજી મહારાજે એમ વાર્તા કરી છે, ભગવાનની પેઠે સેવા કરવા યોગ્ય એવા જે સંત તે કેવા હોય તો ઇન્દ્રિયો અંતકરણ આદિ જે માયાના ગુણ તેની જે ક્રિયા તેને પોતે દાબીને વર્તે પણ એની ક્રિયાએ કરીને પોતે દબાય નહીં ને ભગવાન સંબંધી ક્રિયાને જ કરે ને પંચ વર્તમાનમાં દ્રઢ રહેતા હોય ને પોતાને બ્રહ્મરૂપ માને ને પુરુષોત્તમ ભગવાનની ઉપાસના કરે એવા જે સંત તેને મનુષ્ય જેવા ન જાણવા ને દેવ જેવા પણ ન જાણવા, કેમ જે એવી ક્રિયા દેવ મનુષ્યને વિશે હોય નહીં. અને એવા સંત મનુષ્ય છે તો પણ ભગવાનની પેઠે સેવા કરવા યોગ્ય છે. માટે જેને કલ્યાણનો ખપ હોય એવા જે પુરુષ તેને એવા સંતની સેવા કરવી અને એવા સાધુ ગુણે યુક્ત જે બાઈ તેની સેવા બાઈને કરવી. પછી શ્રીજી મહારાજને આત્માનંદ સ્વામીએ પ્રશ્ન પૂછ્યો છે, આ સત્સંગમાં જે વર્તમાનનો પ્રબંધ છે તેમાં જ્યાં સુધી રહેતો હોય ત્યાં સુધી તો જેવો તેવો હોય તેને પણ પંચ વિષય કરીને બંધન થાય નહીં, પણ કોઈક દેશકાળને યોગે કરીને સત્સંગથી બહાર નીસરી જવાય તો પણ જેને પંચ વિષય બંધન ન કરી શકે તે પુરુષ કેવો હોય તેના લક્ષણ કહો. ત્યારે શ્રીજી મહારાજ બોલ્યા છે, જેની બુદ્ધિમાં ધર્માંશ વિશેષપણે વર્તતો હોય ને આસ્તિકપણું હોય, જે આ લોકમાં જે સારું નરસું કર્મ કરે છે તેનું જે સારું નરસું ફળ તેને જરૂર પરલોકમાં ભોગવે છે, એવી દ્રઢમતી જેને હોય તથા લાજ હોય, જે ભૂંડું કરશું તો આ લોકમાં માણસ આગળ શું મુખ દેખાડશું, એવો જે હોય તે ગમે ત્યાં જાય તો પણ એને કોઈ પદાર્થ તથા સ્ત્રી આદિ તે બંધન કરી શકે નહીં, જેમ માયારામ ભટ્ટ છે તથા મૂળજી બ્રહ્મચારી છે તથા નિષ્કોળાનંદ સ્વામી છે, એવી જાતના જે હોય તેને સ્ત્રી ધનાદિક પદાર્થનો યોગ થાય તો પણ એ ડગે નહીં. અને એવો ન હોય ને તેને જો એક આત્મનિષ્ઠાપણું હોય જે હું તો આત્મા છું બ્રહ્મ છું તે મારે વિશે શુભ અશુભ ક્રિયા લાગતી નથી, હું તો અસંગ છું એવું અંગ હોય તથા બીજું એમ હોય જે ભગવાનનો મહિમા બહુ સમજે ને તે મહિમાની બહુ વાર્તા કરે જે કાંઈક ધર્મ વિરુદ્ધ વર્તાઈ જશે તેનો શું ભાર છે. ભગવાનનો મહિમા બહુ મોટો છે. એ બે રીતના જે હોય તેમાં એ બે રીતના જે દોષ તે ધર્મ પાળવામાં મોટા અંતરાયરૂપ છે. માટે આવી રીતે સમજે તો સારું. જે આત્મનિષ્ઠા પણ યથાર્થ હોય તથા ભગવાનનું મહાત્મ્ય પણ સારી પેઠે સમજે અને નિષ્કામપણું નિર્લોભપણું નિસ્વાર્થપણું નિસ્નેહપણું નિર્માનપણું એ આદિ જે ધર્મ તેને ભગવાનની પ્રસન્નતાને અર્થે સમજીને દ્રઢપણે પાળે ને એમ સમજે જે હું એ ધર્મને પાળીશ તો મારી ઉપર ભગવાન બહુ રાજી થશે ને જો મને કોઈ રીતે ધર્મમાંથી કાંઈક ભંગ પડશે તો ભગવાનનો મારી ઉપર બહુ કુરાજીપો થશે. એવી રીતે જેના અંતરમાં દ્રઢ ગ્રંથિ હોય તે ભક્ત ધર્મમાંથી કોઈ દિવસ પડે જ નહીં. અને એવો જે હોય તેને કોઈ માયિક પદાર્થ બંધન કરી શકે નહીં. અને આવી રીતની સમજણવાળો ન હોય ને બીજો ગમે તેવો જ્ઞાનવાળો હોય કે ભક્તિવાન હોય તેને પણ ધર્મમાંથી કાંઈ ભંગ થઈ જાય ખરો તથા માયિક પદાર્થ બંધન કરે ખરું એ સિદ્ધાંત વાર્તા છે. પછી વળી શ્રીજી મહારાજે કૃપા કરીને એમ વાર્તા કરી છે, અમને અહંકાર ન ગમે, તે અહંકાર ભક્તિપણાનો હોય, ત્યાગપણાનો હોય, વૈરાગ્યપણાનો હોય, બ્રહ્મપણાનો હોય, સમજણનો હોય, વર્તમાન પાળ્યાનો હોય, એ રીતનો જે જે અહંકાર તે અમને ન ગમે અને દંભ ન ગમે. તે દંભ શું? તો પોતાના હૃદયમાં ભગવાનનો નિશ્ચય, ભક્તિ ને ધર્મ તે થોડા હોય ને બીજા આગળ પોતાની મોટેપ વધાર્યા સારું ઉપરથી તો તેને બહુ જણાવે તે ન ગમે, અને પોતાને ને ભગવાનને જે અભેદ્યપણે ભજે તે ન ગમે, તથા જે નિયમ ધાર્યો હોય તે નિયમને ઘડીક મૂકી દે ને વળી ઘડીકમાં પાળે એવી રીતે જે શિથિલ વર્તતો હોય તે ન ગમે. અને ભગવાનનો મહિમા તો જાજો મોટો સમજે ને પોતાને અતિશય તુચ્છપણે સમજે, પણ દેહથી જુદો જે આત્મા તે રૂપ પોતાને ન માને તે ન ગમે. ને હવે જે ગમે તે કહીએ છીએ, જે ભગવાનનો મહિમા તો યથાર્થ સમજે ને પોતાના દેહથી વ્યતિરેક જે પોતાનો આત્મા તેને બ્રહ્મરૂપ સમજે ને ધર્મમાં દ્રઢ રહ્યો હોય ને ભગવાનની અચળ ભક્તિ કરતો હોય અને આવી રીતનો પોતે હોય તો પણ સત્સંગમાં કોઈ કાંઈક ન સમજતો હોય ને ભગવાનનો નિશ્ચય તો હોય તેને મોટો જાણે ને તેની આગળ પોતાને અતિ તુચ્છ જાણે અને વાર્તા કર્યામાં પોતાને મુખે કરીને પોતાની સમજણનો કેફ કોઈની આગળ લગાર પણ જણાવે નહીં એવો જે હોય તે અમને બહુ ગમે, એવી રીતે શ્રીજી મહારાજે વાર્તા કરી. ઇતિ વચનામૃત ગઢડા છેલ્લાનું 26મું.
ગઢડા છેલ્લાના 26મા વચનામૃતની રહસ્યાર્થ પ્રદીપિકા ટીકા. આમાં પ્રશ્ન 3 છે, તેમાં પહેલું ને ત્રીજું કૃપા વાક્ય છે, જેમાં પહેલી બાબતમાં ઇન્દ્રિયો અંતઃકરણને દાબીને અમારા સંબંધી ક્રિયા કરે ને શુદ્ધ બ્રહ્મરૂપ પોતાને માનીને અમારી ઉપાસના કરે એવા એકાંતિક સંતની સેવા તે અમારી સેવા તુલ્ય છે, અને એવા ગુણેયુક્ત બાઈ હોય તેની સેવા બાઈઓએ કરવી એમ શ્રીજી મહારાજે કહ્યું છે. બીજી બાબતમાં ધર્મ તથા આસ્તિકપણું ને લાજ એ 3 હોય તે સ્ત્રી આદિકમાં લેવાય નહીં. ત્રીજી બાબતમાં આત્મનિષ્ઠા હોય ને અમારું મહાત્મ્ય બહુ જાણતો હોય તે એમ જાણે જે હું નિષ્કામાદિક ધર્મ નહીં પાળું તો શ્રીજી મહારાજ કુરાજી થશે એમ સમજે તો ધર્મથી પડે નહીં. ચોથી બાબતમાં પોતાને જે અંગ ગમે ને ન ગમે તેની વ્યક્તિ કહી છે. પ્રશ્ન 1. પહેલા પ્રશ્નમાં અમારી પેઠે સેવા કરવા યોગ્ય એવા જે સંત તેમને મનુષ્ય જેવા ન જાણવા ને દેવ જેવા પણ ન જાણવા એમ શ્રીજી મહારાજે કહ્યું, તે મનુષ્ય કોને જાણવા ને દેવ કોને જાણવા? ઉત્તર 1. માયામાંથી ઉત્પન્ન થાય છે એવા જે જીવ તે જીવકોટીને આ ઠેકાણે મનુષ્ય જાણવા, અને માયાથી પર જે ઈશ્વર કોટી, બ્રહ્મ કોટી, મૂળ અક્ષર કોટી તે સર્વેને આ ઠેકાણે દેવ જાણવા, કેમજે એ સર્વે ઉત્પત્યાદિક ક્રિયા કરે છે, તે ક્રિયા સંત નથી કરતા. સંત તો એક મૂર્તિના સુખમાં જ લુબ્ધ રહે છે, માટે તે સર્વેથી શ્રીજી મહારાજના સંત એટલે મુક્ત તેમને અધિક કહ્યા છે. પ્રશ્ન 2. આમાં અમારા સંબંધી જ ક્રિયા કરે એવા જે અમારા સંત તે અમારી પેઠે સેવા કરવા યોગ્ય છે, એમ શ્રીજી મહારાજે કહ્યું. અને છેલ્લાના 35મા વચનામૃતમાં 6 લક્ષણે યુક્ત સાધુની સેવા પણ શ્રીજી મહારાજે પોતાની સેવા તુલ્ય કહી છે. અને વર્તાલના 5મા વચનામૃતમાં મોટા પુરુષની અને શ્રીજી મહારાજની સરખી સેવા કરવાથી 100 જન્મે કસર મટવાની હોય તે આ જન્મે મટી જાય, એમ કહ્યું છે. આ ત્રણમાં શ્રીજી મહારાજના સરખી જ મોટા સંતની સેવા કરવાનું કહ્યું. તે સરખી સેવા કેવી રીતે કરવી? ઉત્તર 2. મધ્યના 54મા વચનામૃતમાં જેવી રીતે આત્મબુદ્ધિ, પોતાપણાની બુદ્ધિ, દેવબુદ્ધિ ને તીર્થબુદ્ધિ રાખવાની કહી છે, તેવી રીતે સેવા કરવી. પ્રશ્ન 3. ત્રીજા પ્રશ્નમાં પોતાને ને અમને અભેદપણે ભજે તે અમને ન ગમે, એમ કહ્યું. તે શ્રીજી મહારાજને કેવી રીતે ભજે તે અભેદપણે ભજ્યા કહેવાય? ઉત્તર 3. પરબ્રહ્મ જે ભગવાન તે હું છું એમ માને પણ સ્વામી સેવકપણું ન રાખે તે અભેદપણે ભજ્યા કહેવાય, તે શ્રીજી મહારાજને ન ગમે. ઇતિ ગઢડા છેલ્લાના 26મા વચનામૃતની રહસ્યાર્થ પ્રદીપિકા ટીકા સમાપ્ત.